नमो अरिहंताणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो वज्रायाणम नमो लोये सवसाहूणम श्री जिन शासन गुरु नमो नानाविध सुखकार आत्महित उपदेश दे करे मंगलाचार सोये जिन शासन में आत्मानुशासन श्रुत जाकी दुख हारी सुखकारी साची शासना जाको गुण भद्र करता गुण भद्र जाको जानी भद्र गुण धारी भव्य कर द उपासना ऐसे सारे शास्त्र को प्रकाश अर्थ जीवनी को बने उपकार नाशी मिथ्या ब्रह्म वासना ताते देश भाषा करी अर्थ को प्रकाश करो जाति मंद बुद्धि हो के होत अर्थ भाषना जाति मंद बुद्धि हो के होत अर्थ भाषना जो लक्ष्मी के निलय रूप युन अविनाशी प्रभु को हृदार ग्रंथ रचु आत्मानुशासन भव्य जनों को है शिवकार हे आत्मन तू दुख से डरता और सुख की वांछा करता इसीलिए मैं दुख हारी अरु सुखकारी रचना करता मधुर विपाकी उपदेशामृत यह यदि कटु विभासित हो कटु औषधि ग्राहक रोगी बन किंचित तू भयभीत न हो किंचित तू भयभीत न हो। गुणभद्र आचार्य देव द्वारा रचित आत्मानुशासन ग्रंथ विराजमान छे। एमा आपणे लास्ट टाइम जे गाथा जोई हती एक सेकेंड गाथा नंबर 144 गाथा नंबर 143 ऊपर आपणे घणी विस्तारथी चर्चा करी 143 उपर આપણે બે ક્લાસ લીધા કારણ કે બહુ સરસ ગાથા હતી હવે આપણે એને રિપીટ નથી કરતા આપણે 144 નંબરની ગાથાનો સાર લઈ લીધો હતો હવે આપણે એને એનું વાંચન કરીને પછી આગળ આપણે 145 નંબરની ગાથા ઉપર જઈએ જો અહીંયા પહેલાનો સાર કહું પહેલા જો એને વાંચી આપણે 136 નંબરના પાના ઉપર છે 144 નંબરની ગાથા વિવેકી જન प्रशंसा में संतुष्ट नहीं होते जो है वाचुषु सुकेश है यहां कोई कहेगा दोनों लोकों में हितकारी धर्म को कहने वाले श्री गुरु के द्वारा शिष्यों के दोषों को बताकर उन दोषों को दूर कराना चाहिए यह तो ठीक है शिष्य को गुरु सु करे दोषों बतावी ने उन दोषों को दूर कराना चाहिए बराबर छे डॉक्टर नु शू कर्तव्य छे के सामे रोगी छे एना रोग नु ज्ञान करे एना रोग नु ज्ञान करावे पहला तो करे ने रिपोर्ट वाचे पहला तो ज्ञान करे अने पछी शू करे ज्ञान करावे हवे एटलू ज करावे रोग नु ज्ञान करे ने करावे तो के रोग नु ज्ञान करावी ने એ રોગને દૂર કરવાનો ઉપાય કરશે તો જ તો એ જીવ નિરોગી થશે અધરવાઇઝ કેવી રીતના નિરોગી થશે પોઈન્ટ સમજાય છે તો ગુરુનું તો આ કર્તવ્ય છે અને અહીંયા તર્ક આપે છે શું તર્ક આપે છે કે કરાના ચાહીએ યે તો ઠીક પરંતુ દોષ પ્રગટ કરને પર શિષ્ય કો અનિષ્ટ કા સહયોગ હોને સે આર્થ ધ્યાન હોગા ઓર વહ અપના હિત નહીં કર સકેગા इस संदेह का निवारण आगामी छंद में कहते हैं हमें कोई भी बीमारी हो तो डॉक्टर एम विचार से कि अगर हूं आने कही समझाई से तो आ बहुत दुखी थी जैसे समझाई से बहुत दुखी थी जैसे तो पछी एना रोग ने केवी रीतना दूर कर से एवं डॉक्टर नहीं विचारत कोई पन भयंकर रोग हो तो डॉक्टर की ड्यूटी है कि एने कही दे
એને એનું જ્ઞાન કરાવે અને એને એની સાથે એ પણ જ્ઞાન કરાવે કે તું આ રોગથી ડરતો નહીં, તું આ રોગ સાંભળીને આર્થ ધ્યાન નહીં કરતો. અહીંયા શંકા એ થાય છે કે આર્થ ધ્યાન થશે તો, આર્થ ધ્યાન એટલે સમજાય છે દુઃખી થઈ જશે જીવ, એને અનિષ્ટનો સહયોગ લાગશે કે ગુરુએ મને મારા દોષ કીધા, તો દોષ કીધા એ અનિષ્ટનો સહયોગ લાગશે અને એ દુઃખી દુઃખી થઈ જશે, એને આર્થ ધ્યાન થશે, એ ડિપ્રેસ થઈ જશે, એ સ્ટ્રેસમાં આવી જશે, એ કોન્ફિડન્સ લૂઝ કરી બેસશે, એને ડર લાગી જશે તો કે રોગ દૂર નહીં થાય. તો આવું બધું વિચારીને શું ગુરુ આપણને આપણો દોષ નહીં કે? શું ગુરુદેવે 45 વર્ષ આપણો દોષ ન કીધો? ગુરુએ તો પોતાની ફરજ નિભાવી ને, ગુરુએ તો પોતાનું કર્તવ્ય નિભાવ્યું ને, ગુરુએ તો પોતાનું કર્તવ્ય નિભાવીને જગતના જીવો જે દોષથી, જે અપરાધથી, જે ભૂલના કારણે આજ સુધીના અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા હતા, સૌથી પ્રથમમાં પ્રથમ એ દોષ કીધો. એમ ન કીધું કે ગુસ્સો ઓછો કરો, રાગ ઓછો કરો. કોઈ વાર 9000 પ્રવચનમાં સાંભળ્યું છે ક્યારે કે ગુસ્સો ઓછો કરો, રાગ ઓછો કરો, વિકલ્પ ઓછા કરો? વિકલ્પ નો આવવા જોઈએ. તમે પકડજો પોઈન્ટ, શું કહેવા માંગુ છું. ગુરુએ તો જે મૂળ દોષ છે ને, ગયા વખતે પણ આપણે આની ઘણી ચર્ચા કરી હતી કે જે ડોન હોય ને, જે અંડરગ્રાઉન્ડ છુપાઈને બેઠો છે, અવ્યક્ત, જે દેખાતો નથી, એને જ્યાં સુધી નહીં પકડો ત્યાં સુધી નાના નાના અપરાધ દૂર નહીં થાય. એને નહીં પકડો ત્યાં સુધી ઓલા જે નાના નાના બાળકો પાસે ખોટું કામ કરાવે છે એનો અભાવ નહીં થાય. તો પહેલા તો મૂળને પકડવું પડશે. તમે કોઈ રોગને ઉપર ઉપરથી ક્યોર કરશો તો એનો ઇલાજ નહીં થાય, એને મૂળમાંથી એ રોગનો અભાવ કરવો પડશે. આપણે તાવ આવે તો વીકનેસ આવે કે નહીં, તો ડોક્ટર શું કરે? પહેલા વીકનેસનો ઇલાજ કરે. પહેલા કોનો ઇલાજ કરે? એ વીકનેસ કોના કારણે છે? એ બોડી એક થાય છે, તાવ આવે ત્યારે આખું બોડી તૂટે, સમજાય છે? એ કોના કારણે થાય છે? માથું દુખે છે કોના કારણે થાય છે? એનું મૂળ કારણ શું છે? તો એ મૂળ કારણને પકડશે ને. પછી જે મૂળ કારણ ગયું એટલે રોગ ગયો, તાવ ગયો, એના પછી 2-4 દિવસ વીકનેસ રહેશે, પણ હવે એનો કોઈ ડર નથી, કારણ કે એ તો જવાની જ છે, કારણ કે એનું જે કારણ હતું એનો અભાવ થઈ ગયો. આર યુ ફોલોઈંગ? સમજાય છે? તો ગુરુ એ ડરથી કે હું આને એમ કહી દઈશ કે ઓહો તું મિથ્યાત્વના કારણે દુઃખી છે, તું તારા અજ્ઞાનના કારણે દુઃખી છે, કોઈ પરદવે તારા દુઃખનું કારણ નથી, કોઈ પરદવે તારા સુખનું કારણ નથી, એ સાંભળીને એમ નથી વિચારતા કે શિષ્યને શું લાગશે. અરે એમ વિચારે છે કે શિષ્યને આ ખબર પડશે તો એને દૂર કરવાનો શિષ્ય ઉપાય કરશે, કારણ કે અલ્ટિમેટલી તો દૂર તો પોતે કરવું પડશે. ગુરુ આવીને થોડી આપણા આત્મામાં બેસીને આપણો મિથ્યાત્વનો રોગ કાઢશે, એ તો ઉપદેશ આપશે ને, એ તો એની વિધિ બતાવશે ને, એ તો એનો પ્રોસેસ બતાવશે ને, એને અપનાવવું તો પોતે પડશે ને. તમને સમજાય છે કેટલી સરસ ગાથા છે? તો ગુરુએ એમનું 100% કર્તવ્ય નિભાવ્યું. હવે શિષ્યનું શું કર્તવ્ય છે? કે જે દોષનું જ્ઞાન કરાવે છે, પહેલા તો એ દોષનું જ્ઞાન કરો. સૌથી પહેલા જીનાગામનો મૂળ પાયો આ છે કે તને અગર, સૌથી પહેલા તો હું તમને એક બહુ સિમ્પલ પ્રશ્ન પૂછું, બહુ સિમ્પલ પ્રશ્ન. આપણે ખબર છે સ્કૂલમાં હતા ત્યારે આપણને જે પેપર આવતા, ક્વેશ્ચન પેપર, એક્ઝામિનેશનના પેપર, એમાં આપણને આવે ને કે આન્સર ઇન 1 વર્ડ, આવતું હતું કે નહીં શૈલીબેન? આવતું હતું ને, આન્સર ઇન 1 વર્ડ. દેટ મીન્સ યુ હેવ ટુ આન્સર ધ ક્વેશ્ચન ઓનલી ઇન 1 વર્ડ, યુ કેન નોટ આન્સર ઇન 2 વર્ડ. તો અહીંયા પણ મારો પ્રશ્ન આન્સર ઇન 1 વર્ડ છે, યુ કેન નોટ આન્સર ઇન 2 વર્ડ, બરાબર? હવે મારો પ્રશ્ન છે કે ધર્મ કોને કહેવાય? ઇન 1 વર્ડ, ધર્મ કોને કહેવાય? રાજીવભાઈ, ધર્મ કોને કહેવાય? ઇન 1 વર્ડ બોલો. સમ્યકભાઈ બોલો, ભાઈઓ, ધર્મ કોને કહેવાય? ધર્મ 1 વર્ડમાં જ, 2 વર્ડ પણ નહીં. ધર્મ કોને કહેવાય? 1 વર્ડ બોલો. હેમંતભાઈ, ધર્મ કોને કહેવાય? ધર્મ, આપણે અહીંયા ધર્મ કરવા આવીએ છીએ ને, બોલો ધર્મ કોને કહેવાય? 1 જ વર્ડમાં ધર્મ કોને કહેવાય? સુખનું નામ ધર્મ છે. જે ત્રિભુવન મેં જીવ અનંત, સુખ ચાહે દુઃખ તે ભયવન. હા પછી એ સુખ એટલે સમ્યક દર્શન, એ સુખ એટલે સંવર તત્વ, એ સુખ એટલે નિર્જરા, એ સુખ એટલે મોક્ષ, એ સુખ એટલે મુક્તિ. પણ ખરેખર ધર્મ એટલે સુખ. અલ્ટિમેટલી આપણને સુખની અનુભૂતિ, શાંતિની અનુભૂતિ, અનાકુળતાની અનુભૂતિ અને નિરાકુરતાની અનુભૂતિ થવી જોઈએ. સ્વાધ્યાય કરીને, જીનવાણી સાંભળીને, ગુરુવાણી સાંભળીને, તો જ ખરેખર આપણે સાચા અર્થમાં સાંભળ્યું. તમને સમજાય છે? એક અલગ પ્રકારની પ્રસન્નતા, અને એ પ્રસન્નતાનો આધાર, એ સુખનો આધાર, એ અનાકુરતાનો આધાર કોઈ સહયોગ નથી. સમજાય છે? એનો આધાર તારો સ્વભાવ છે, તારો આત્મા છે. કારણ કે આત્મા અવિનાશી છે, અને જે નિત્ય ટકતી વસ્તુ હોય ને એના આધારે તને સુખ મળશે. જે છૂટી જવાની છે એના આધારે સુખ નહીં મળે. અને 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 મહાવીર ભગવાન ને કેટલા વર્ષ ત્યાં મોક્ષ ગયા ને નિર્વાણ પામ્યા ને સુમિત ભૈયા? મહાવીર ભગવાન કો કિતને સાલ હો ગયા નિર્વાણ મોક્ષ ગયા પાવા પૂરી થી? 2600 વર્ષ થઈ ગયા ને. સૌથી મોટું એક્ઝામ્પલ છે કે 2600 વર્ષ થઈ ગયા પછી પણ મહાવીર ભગવાન જેમાં લીન હતા એમાં જ આજે પણ લીન છે. આનાથી મોટું ઉદાહરણ શું હોય શકે કે 2600 વર્ષ જ્યાં ઉપયોગ જામ્યો ત્યાં જામ્યો, જામીને રહ્યો અને બહાર ન આવ્યો, વિચલિત ન થયો, ચ્યુત ન થયો, ખસ્યા નહીં, હલ્યા નહીં, ડગ્યા નહીં. આનાથી 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 મોટું એક્ઝામ્પલ શું હોય શકે મને કહો? 2600 વર્ષ. અરે 26 મિનિટ પણ કોઈ વિષયના આશરે નહીં રહી શકીએ બહારના, 26 મિનિટ પણ નહીં. બોલો, કોઈ એવો ઇન્દ્રિયનો વિષય બતાવો મને, કોઈ એવો સહયોગ બતાવો કે 26 મિનિટથી વધારે, અને આ તો 2600 વર્ષ થઈ ગયા કે જેમાંથી ઉપયોગ આ. અચ્છા, મહાવીર ભગવાનને 2600 વર્ષ થયા. હું તમને પૂછું, આદિનાથ ભગવાન? આદિનાથ ભગવાનને કેટલો ટાઈમ થયો આત્મામાં લીન થયા અને કૈલાશ પર્વતથી અને અષ્ટાપદથી મોક્ષે ગયા? એ કેટલો ટાઈમ અંદર ગયા અને કેટલો ટાઈમ થઈ ગયો? બોલો, આખો ચોથો આરો પૂરો થઈ ગયો. એક કોડાકોડી સાગર, કોને કહેવાય એક કોડાકોડી સાગર? એક કોડાકોડી સાગરથી બહાર નથી આવ્યા. બોલો, સમજાય છે? હવે જામી ગયા, જામી ગયા. આપણે કહીએ ને જોબમાં, અગર કોઈ એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ, ચાર વર્ષ, પાંચ વર્ષ, છ વર્ષ, તો હવે હવે જામી ગયા. પોઈન્ટ ખ્યાલ આવે છે? તા તો એવી જ વાત છે, ઓલા બેટ્સમેન ને સૌથી પહેલા બોલથી છક્કા નહીં મારે, ચોક્કા નહીં મારે. પહેલા તો આર યુ ગેટિંગ, પેલા તો જરા સેટ થશે, સ્ટેબલ થશે. પેલા એક બે રન લેશે અને પછી આર યુ ગેટિંગ? ચોથું ગુણ સ્થાન છે એ હજી ઉપયોગ અંદર જાય છે. બાર અંદર, બાર અંદર, બાર, એક બે રન ચાલે છે. અને પછી જયારે, સમજાય છે, પછી જયારે જામી જાય પછી તો બસ આનું નામ છે શ્રેણી, આનું નામ છે ગુણસ્થાનનું આગળ વધવું, આનું નામ છે રાગનું ઘટવું, આનું નામ છે કર્મોનું ખપવું, આનું નામ છે કર્મોની નિર્જરા, આનું નામ છે સ્વરૂપ સ્થિરતાનું વધવું, અને આનું નામ છે દોષો જે બતાવ્યા, જે અનંત કરુણા અનંત ઉપકારથી જે દોષ બતાવ્યો, મિથ્યાત્વને કારણે તું દુઃખી છે. આજે તું માને છે ને કે હું આ શરીર છું. હું કાલે જ વિચારતી હતી કે આ આ ઘડિયાળ છે, ઓકે, આ મોબાઈલ છે, વોટ એવર. આ આ ભવમાં આ આ સહયોગ મળ્યો. અહીંયાથી આ ભવ છૂટ્યો ને, પકડજો સમ્યકભાઈ, અહીંયાથી આ ભવ છૂટ્યો ને અને બીજા ભવમાં ગયા, બીજી ગતિમાં ગયા ને, અનંતકાળ પાછો આ સહયોગ પાછો નથી મળવાનો. જેના આશરે આપણે આખું જીવન, શરીર હોય, ઘર હોય, કુટુંબ હોય, પરિવાર હોય, આખું જીવન આપણે રાગ દ્વેષ કરી રાખ, એકત્વ કર્યું, મમત્વ કર્યું, કર્તૃત્વ ભોક્તૃત્વ કર્યું, એ સંયોગો અહીંયાથી છૂટ્યા પછી તને બીજી વાર તને એના દર્શન પણ નથી થવાના. આર યુ અન્ડરસ્ટેન્ડિંગ? જે સીતાજીને રામચંદ્રજીનો આટલો મોહ હતો, હવે એ સીતાજી અહીંયા આવે અને રામચંદ્રજીને ગોતે અહીંયા તો નહીં મળે, કારણ કે ગયા. તમને ખ્યાલ આવે છે? જે રામના રાગમાં લક્ષ્મણજી આજે નરકમાં છે, જે સીતાના રાગમાં, સમજાય છે, રાવણ આજે નરકમાં છે, આ બધા જીવોને હવે આ સહયોગ પાછા નહીં મળે. હા, પણ એના રાગ, એના લક્ષ્ય કરેલો મોહ, એકત્વ, રાગ, મમત્વ, આસક્તિ, સમજાય છે, એના ફળને આજે ભોગવે છે, એના ફળને ભોગવે છે. તમને તમને પોઈન્ટ સમજાય છે? જો બહુ સરસ ગાથા છે. હવે સમજાયું આનો સાર? આનો સાર કે જે જીવ પાત્ર છે, જેને ખરેખર રોગનો અભાવ કરવો છે, એને તો સાંભળવું છે કે મને ડોક્ટર પાસેથી એને રિયલ દુઃખનું કારણ સાંભળવું છે. એ વેટ કરે છે કે મારો રોગ પકડાય. એ વેટ કરે છે કે ડોક્ટરને રોગ પકડાય, ડોક્ટરને રોગ પકડાય, કારણ કે એ ડોક્ટર પકડી શકશે. હું એમને કહી શકીશ કે મને આ વેદના છે, મને આ દુઃખ છે, પણ એનું કારણ ડોક્ટર પકડી શકશે. અને એકવાર એમને પકડાઈ ગયું અને એકવાર એમને ઉપદેશ આપી દીધો, કહી દીધું, તો એક અલગ જાતની રિલીફ એક પાત્ર જીવને થશે કે ઓહો, હું ધન્ય થઈ ગયો આજે, કે આજે મને ગુરુના મુખથી મારા અનાદિકાળથી પરિભ્રમણનું મૂળ કારણ જે મિથ્યાત્વ છે, અજ્ઞાન છે, એ મને પકડાઈ ગયું. ઇઝન્ટ ધીસ અ ગુડ ન્યૂઝ? અડધા બોલતા નથી. છોડો હવે, જે ગુડ ન્યૂઝ બેડ ન્યૂઝ જલ્દી ન્યૂઝ સંભળાવો અને ભાગે. ઇઝન્ટ ધીસ અ ગુડ ન્યૂઝ? બોલો. 50 ડોક્ટર પાસે ગયો અને દવા લીધી અને ટ્રીટમેન્ટ કરી ને ટેસ્ટ કર્યા ને હજાર હજારની ટ્રીટમેન્ટ કરી ને એવરીથિંગ, પણ રોગ દૂર ન થાય તો બેચેન રહેશે. પકડાતો નથી રોગ, પકડાતો નથી રોગ, પકડાતો નથી. હવે તમે વિચાર કરો, આ ભાવમાં આપણો કેટલો પુણ્યનો ઉદય કહેવાય, કેટલો પુણ્યનો ઉદય કહેવાય. સી, વી વિલ હેવ ટુ રિયલાઇઝ ધ પાવર, રિયલાઇઝ ધ પાવર ઓફ બિલીફ. આર યુ ગેટિંગ? રિયલાઇઝ ધ પાવર ઓફ સમ્યક દર્શન, રિયલાઇઝ ધ પાવર અને ઓફ ગુરુવાણી, કે એમની વાણીમાં શું તાકાત છે. આપણને ભરમાવશે નહીં, સ્ટ્રેટ ફોરવર્ડ વાત કરશે. ભાઈ, જો આ રોગ છે, આ એનો ઉપાય છે, આ એની ટ્રીટમેન્ટ છે, સિન્સિયરલી કરશે તો 10 દિવસમાં રોગ દૂર થઈ જશે. પોઈન્ટ સમજાય છે? તો આપણને કેટલી શાંતિ લાગે. તો હવે જે પાત્ર જીવ હોય એને દોષ સાંભળવા ગમશે કે નહીં ગમે? અને જે અપાત્ર જીવ હશે ને, એને કોઈ પ્રશંસા કરશે ને તો પણ એને અસંતુષ્ટ લાગશે. કેટલી સરસ વાત છે! જે અજ્ઞાની મોહી જીવ છે એને કોઈ પ્રશંસા કરશે તો પણ એ સંતુષ્ટ નહીં થાય, અને જે પાત્ર જીવ છે એને ગુરુ દોષ કહેશે તો પણ એને ગમશે. સાંભળ, આપણને ગમે છે કે નહીં? બોલો, ગુરુવાણી સાંભળવું ગમે છે કે નહીં? હે જીવ, તું મિથ્યાત્વના કારણે અનાદિકાળથી પરિભ્રમણ કરી રહ્યો છે. ઉપજે મોહ વિકલ્પથી, શું કીધું? ઉપજે શરીરથી, પરિવારથી, ઇન્દ્રિયોથી, ટીવીથી, લાડીથી, બાળીથી, ગાડીથી, ના ફીલ કરો. જો આ વાત ખાલી કહેવા માટે ને સાંભળવા માટે નથી. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. સમસ્ત આ સંસાર ક્યાં છે? સંસાર શૈલીબેન, સંસાર ક્યાં છે? સંસાર ક્યાં છે? અહીંયા જે બધી આગામમાં બધી પરિભાષાઓ આખી જુદી જ છે, જે સાંભળી નહીં હોય ક્યારે, ક્યારે વિચાર્યું નહીં આવી રીતે. સંસાર એટલે, સંસાર એટલે ઘર, કુટુંબ, પરિવાર, ગ્રસ્ત જીવન. સંસાર એટલે લાડી, બાડી, ગાડી, રૂપિયા, પૈસા, બિલ્ડિંગ, આ તે. સંસાર એટલે ધંધો, વ્યાપાર. સંસાર એટલે ઓફિસ. સંસાર એટલે વર્કર, સ્ટાફ, ધીસ, ધેટ, રૂપિયા આવ્યા ગયા, એ સંસાર. પરિગ્રહ, 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 બહારનો પરિગ્રહ, સંસાર. અમે સંસારી છે કેમ? અરે ભાઈ, એ સંસાર જ નથી, એ સંસાર જ નથી. સંસાર બહારમાં ન હોય, સંસાર તારા અંદરમાં છે. સંસાર તારી પરિણતિમાં છે, સંસાર તારી પર્યાયમાં છે, સંસાર તારા અજ્ઞાનમાં છે, સંસાર તારા મોહમાં છે. મોહ જ સંસાર છે. તમને ખ્યાલ આવે છે? બહુ સરસ ગાથા છે. તો જે અજ્ઞાની છે ને એ સદા અસંતુષ્ટ, અને જ્ઞાની છે ને એ સદા સંતુષ્ટ. હરિહંત કા શરણા જિસકો મિલા, સિદ્ધો કા શરણા જિસકો મિલે. બોલો, શું ગજબ છે! અરિહંત સમકિત કી કિરણ વો પાતા હે. ભગવાન પાસે આવો અને સમ્યક દર્શન ન થાય તો તું શું આવ્યો? તે શું દર્શન કર્યા? તે શું ઢોક આપી? તે શું પ્રદક્ષિણા ફેરી? તે શું અર્ઘ ચડાયું? અને તે શું પૂજા કરી? કહી ને આપણે હમણાં સમકિત કી કિરણ જો પાતા,
सौभाग्य खिला उस चेतन का, नर भव को सफल बनाता है। अरिहंत का शरणा जिसको मिले, सिद्धों का शरणा जिसको मिले, संकित की किरण वो पाता है।
कई लईने जाओ, अहियां थी जाओ तो कई छोड़ी ना आईवा, तो कई लईने जाओ। शू छोड़ी ना आईवा? चप्पल छोड़ी ना आईवा ने? नी सही नी सही नी सही, तो छोड़ी ना आईवा तो हवे अहियां थी खाली आते जासो। अरे बोलो, सासरे थी पियर जाए दीकरी खाली आते आवे, जमाई जाए खाली आते आवे, बोलो। एवी रीतना અહીંયા આવ્યા, અહીંયાથી શું લઈને જશો? સંકિત કી કિરણ, મિથ્યાત્વને દૂર કરવાનો ઉપાય, પોતાના દોષનું જ્ઞાન। ઇટ ઇઝ અ વેરી બિગ થિંગ કે આજે આ કાળમાં આપણને આપણો મૂળ સંસારમાં પરિભ્રમણનો કારણ મળી ગયું, મિથ્યાત્વ, અજ્ઞાન, મિથ્યાત્વ મિથ્યાત્વ મિથ્યાત્વ, ઊંધી માન્યતા, સાત તત્વ સંબંધી ઊંધી માન્યતા। હવે બોલો, એનો અભાવ થયો અને એ ફર્સ્ટ ગિયરમાં ગાડી નાખી, થોડી સ્પીડ પકડી, સમ્યક થયું, સેકન્ડમાં નાખી સ્પીડ પકડી, દેશ ચારિત્ર થર્ડમાં નાખી સ્પીડ પકડી, મુનિરાજ ફોર્થમાં નાખી સ્પીડ પકડી, શ્રેણી અને ફિફ્થ પણ હોય છે ને હવે? અરે હોય છે કે નહીં ભાઈ? તો ફિફ્થમાં નાખી અને સ્પીડ પકડી અને કેવળ જ્ઞાન અને આઠ કર્મનો અભાવ કરીને મોક્ષ, સાર તડાટ ક્યાંય ઉભા રહ્યા વગર। Because you cannot wait on the highway. When on the freeway, when you are full speed, ma, then you cannot wait. અને રસ્તો ખાલી હોય તો why to wait? એવી રીતના સડસડાટ પર્યાયને એનો વે મળી ગયો આત્મામાં જવાનો, એને રસ્તો મળી ગયો, એને માર્ગ મળી ગયો, એને વિધિ મળી ગઈ, એકવાર જોઈ લીધો, અંદરનો આનંદ આવ્યો, ગમ્યું, ઠર્યો, લીન થયો, આનંદ ભોગવ્યું, ઓહો આવો આનંદ તો અપૂર્વ આનંદ ક્યાંય બીજે નથી। સાડા 600 વર્ષમાં વાર નો આવ્યો આપણને, એમ કે કદાચ આવે કોઈ તો પછી આપણને એમ લાગે કે ભાઈ સિદ્ધાલયમાં પણ કંઈક, પણ કોઈ ના આવ્યું, જે ગયા એ ગયા, ઇટ ઇઝ વન વે। આવ્યું કોઈ? તમે બધા ઠરી ગયા છો પોતામાં, તો જો હું એ ઠરી જાઉં તો પછી જવાની કે જ્ઞાન સે કરી લઈએ? માર્ગ તો એ છે, માર્ગ બોલવાનો નથી, ખરેખર માર્ગ સાંભળવાનો પણ નથી, તો કમજોરી છે જે સાંભળીએ છીએ। અને ડોક્ટર એ જ ચાહશે તને છે ને પાંચમા દિવસે મારી પાસે નહીં આવવું પડે, ગેરંટી છે। રિયલ ડોક્ટર, તું આ દવા લે, પાંચમા દિવસે મારી પાસે નહીં આવવું પડે, હવે નહીં આવવું પડે। ડોક્ટરને આપણે પૂછ્યું, ડોક્ટર હવે ક્યારે આવ્યા? અને એમ કહે ને કે આવો 2-3 દિવસ પછી, તો એનો મતલબ એ છે કે, અને અગર કોન્ફિડન્સ કહે ને, ના ના હવે શું જરૂર છે આવવાની, જરાય જરૂર નથી, લઈ લો દવા, બોલો। એ રીતના ગુરુ શું ચાહે છે કે ઘડી ઘડી મારી પાસે આવો, ઘડી ઘડી સાંભળો। અરે એક બે ડગલા બાળક પગ પોતાના માંડીને ચાલે છે હને, માતાનો હાથ છોડીને, રાઈટ? અને પછી એને ગ્રીપ આવી જાય છે અને પછી ચાલે છે, ચાલતો જાય ચાલતો જાય, અને પછી ભાગવા માંડે। બોલો, એ દિવસે માતાનો સૌથી પ્રસન્નતાનો દિવસ ને ખુશીનો દિવસ છે, છે કે નહીં? બોલો, તો ગુરુ માટે કયો દિવસ, બોલો પ્રસન્નતાનો, કે જે ઉપદેશ મેં આપ્યો, જે આત્માનો અનુભવ મેં કર્યો, જે અંદર જઈને ડૂબકી મારીને મેં આનંદ ભોગવ્યો। આર યુ ગેટિંગ? ગુરુ સુખી, આપણે દુઃખી, તો સુખી જીવના સમીપમાં દુઃખી જીવ રહેશે તો એ સુખી થશે। મોહી દુઃખી, બીજો મોહી દુઃખી, પત્ની દુઃખી, પતિ દુઃખી, તો દુઃખી પ્લસ દુઃખી ઇઝ ઇક્વલ ટુ સુખી? નહીં, ના સમજાયું? દુઃખી મહાદુઃખી, દુઃખી પ્લસ દુઃખી ઇઝ ઇક્વલ ટુ દુઃખી કે ઇઝ ઇક્વલ ટુ મહાદુઃખી? ઇઝ ઇક્વલ ટુ સુખી કે દુઃખી કે મહાદુઃખી? તો ગુરુ સુખી, આ બધા જ્ઞાની સુખી, ઉપર અરિયન ભગવાન અનંત સુખી, સિદ્ધ ભગવાન અવ્યાબાદ સુખી, તો સુખીના ક્ષણોમાં રહેશું તો સુખી થશો। ના સમજાયું? સમજાય તો ગયું, પણ બેઠું કે નહીં અંદર? આર યુ ગેટિંગ? એટલે માટે આયતન, એટલે માટે આ પ્રતિમા, એટલે માટે આ ગુરુવાણી, એટલે માટે આ જીનવાણી, શું વિચારીને લખ્યું હશે તમને? મને તો આ કાળમાં સૌથી વધારે મહિમા અગર કોઈની આવે ને ચંદ્રેશભાઈ, મને ધરશે ના આચાર્ય દેવની આવે, સુદીર્ઘ દ્રષ્ટિ તમે વિચારો. કારણ કે 500 વર્ષ 600 વર્ષ થઈ ગયા તા મૌખિક જ્ઞાન ચાલતું હતું. શ્રુતિ પરંપરા આવ્યું કે નહીં, શ્રુતિ પરંપરા સાંભળી સાંભળીને જ્ઞાન પ્રાપ્ત કરીને કામ થઈ જતું હતું. લખવું નહોતું પડતું, યાદ રહી જતું હતું, ભૂલી નહોતા જતા. સ્મરણ શક્તિ, શયોક્ષમ, ધારણા, સુપર. જેમ કાળ પડતો ગયો, ખબર હતી આ ઊંડા અવતરની પંચમ કાળ છે. દર્શે નાચાર્ય દેવની દીર્ઘ દ્રષ્ટિ જો. અને પછી આપણી માટે ડિરેક્ટલી અગર અનંત ઉપકારી કોઈ હોય તો જે આ ટેપ કરવાનો વિકલ્પ આવ્યો ને, કોને? નવનીતભાઈ ઝવેરી. દીર્ઘ દ્રષ્ટિ જો એ કાળના જીવોની પણ, ગુરુદેવના કાળના જીવોની, કે આ વાણી ટેપ થવી જોઈએ. કારણ કે તમે સમજો, ગુરુદેવશ્રીએ લખ્યું નથી કાંઈ ઓમ હને ઓમ સહજ ચિદાનંદ આવા 2-3 શબ્દથી વધારે ગુરુદેવ કાંઈ લખ્યું નથી, અને લખશે પણ નહીં ને. તમને એનો લોજિક આપું, કેમ નહીં લખે, કેમ ના લખ્યું, કેમ લખવાનો વિકલ્પ ના આવ્યો? અરે તીર્થંકર થઈને મોક્ષે જવાના છે, અને તીર્થંકર લખે નહીં, તીર્થંકરની તો વાણી છૂટે. એમની પ્રિય ભૂમિકા છે ને, ઇટ્સ ઇન્ડિકેટિંગ કે હા, જીવની વાણી છૂટશે, આગળ હિતોપદેશી થશે, સમોશરણમાં વિરાજમાન થશે, આપ્ત થશે, તીર્થની સ્થાપના કરશે. અહીંયા તો 8-10 લોકો, સમજાય છે? મને કોઈ કહેતું હતું, કોણ કહેતું હતું મને યાદ નથી, કે કોઈ ખબર નહીં, એક બેન જ કહેતા હતા. પછી જતા અમે ઘરે જતા હતા, એક મારા સસરા હંમેશા એમ કહે કે અગર તમે એમ કહો છો આ ધર્મ સત્ય છે, આ ધર્મ સત્ય છે, આ ધર્મ સત્ય છે, તો પછી એટલા ઓછા લોકો કેમ છે? તમે સમજો, સત્યને ગુરુદેવશ્રી શું કહેતા આની માટે? સત્યને સંખ્યાની જરૂર નથી. વિરલા જીવ જ હશે જે આ માર્ગ અને આ તત્વને પચાવી શકે. ઇટ્સ નોટ અ કપ ઓફ ટી ફોર એવરી વન ટુ બિલીવ કે ભાઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા નથી. આ એક વસ્તુ બેસાડવી કેટલી કઠિન છે બોલો, કરતા ભાવ તોડવો કેટલો કઠિન છે? આજે મેં ગાયું, મારો રાગ સરસ, મારાથી નો ગવાયું, કાલે સરસ ગાયું, આજે સરસ નો ગવાયું, આમ નો ગવાયું, તેમ નો ગવાયું, આમ ન બોલાયું, તેમ ન બોલાયું, આમ ન થયું, તેમ ન થયું, સમજાય છે? આમ વ્યાપાર નો થયો, આમ ન થયો, આમ ડીલ ન થઈ, આમ ન થઈ, આમ ન થયું, આમ ન થયું, આમ ન થયું. 24 કલાક એ કર્તૃત્વ છે પરદ્રવ્યનો. હવે એને તોડવો અને અંદરમાં સ્વીકારવું. એટલે જ મેં તમને શું કીધું, ટુ રિયલાઇઝ ધ પાવર ઓફ બિલીફ and to reset our belief. Reset, are you getting reset? જે ચાલી રહ્યું છે એનાથી ઊંધી બિલીફ કરવી, સાચી બિલીફ કરવી. કેટલા સ્ટુડન્ટ છે? તમે ટ્યુશન આપો છો ને, કેટલા સ્ટુડન્ટ છે તમારા? કેટલાને ભણાવો છો? કેટલાને ભણાવ્યા? કેટલાને જ્ઞાન આપ્યું? કેટલાને પાસ કર્યા? કેટલાને ફર્સ્ટ લાવ્યા? આ તો હવે ગજબ, આટલું બધું અમે કરીએ અને અંતે આવીને અમારે તો અહીંયા એ સાંભળવાનું રહ્યું ને કે તમે કઈ કરી નથી શકતા. તમે સાચે જ નથી કરી શકતા. તું વાણીનો કરતા નથી. અરે અગર હોત તો 66 દિવસ સુધી કેમ લેટ વાણી છૂટી મહાવીર ભગવાનની? ઇટ ઇઝ સો બ્યુટિફુલ. એમના કેવળ જ્ઞાનમાં એમને 66 દિવસ પછી છૂટશે. એ જ્ઞાનમાં તો આવી રહ્યું છે પણ વાણીમાં કેવી રીતના? કારણ કે વાણી તો નીકળવાની હતી 66 દિવસ પછી. જ્ઞાનમાં જણાઈ રહ્યું હતું કે 66 દિવસ પછી જ છૂટશે. ગૌતમ સ્વામી આવશે, ઇન્દ્રભૂતિ ગૌતમ આવશે. આ કાળના બેસ્ટ શિષ્ય, ધ બેસ્ટ અવોર્ડ ઓફ ધ બેસ્ટ શિષ્ય વી ગો ટુ હુમ? બોલો સ્વામીભાઈ, ધ બેસ્ટ અવોર્ડ આપણે કહીએ ને, બેસ્ટ અવોર્ડ ચાલે ને બધું તમારું, ફિલ્મફેર અવોર્ડ, બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ સપોર્ટિંગ એક્ટર, બેસ્ટ ધીસ ધેટ. ધ બેસ્ટ શિષ્ય ઓફ ધીસ કાળ, બોલો સ્વામી ભાઈ, બોલો ગૌતમ સ્વામી. એવું જ લાગતું હતું જાણે 30 વર્ષ વાણી સાંભળવામાં ઉપયોગ અટકી ગયો હતો અને વાણી બંધ થઈ. સવારના નિર્વાણ પામ્યા ગુરુ મહાવીર ભગવાન અને આરામ ન કર્યો 2 દિવસ. થોડો 2 દિવસ તો રેસ્ટ કરવો હતો ને, તે 30 વર્ષ વિધાઉટ એબ્સન્સી. અહીંયા તો આપણે 1 વીક આવીએ ને પછી 4 વીક એમ થાય કે ના ના, હવે આ સન્ડે આમ છે, હવે આ સન્ડે આમ છે, હવે આ સન્ડે આમ છે, હવે આ સન્ડે આમ છે. વિધાઉટ એબ્સન્સી કન્ટિન્યુઅસલી વાણી સાંભળી અને વાણી બંધ થઈ અને સાંજના કેવડિયાની પ્રાપ્તિ થઈ. બોલો વિચાર કરો. અગેન બે શિષ્ય, બોલો, આપણા નજરમાં સુગાનીજી આવ્યા, સોનગઢમાં પગ મૂક્યો, ગુરુને મળ્યા. એની પહેલા ગુરુદેવને મળ્યા નહોતા, કેવી તલપતી ગુરુદેવને મળવાની. અને મળ્યા અને એક પ્રવચન સાંભળીને, એક પ્રવચનની એક લાઈન સાંભળીને બેસી ગયા, લઈને કે રાગ અને જ્ઞાન જુદા છે. હું જ્ઞાન સ્વરૂપી છું, હું રાગ નથી, હું શરીર નથી, હું ગોરો કાળો નથી, હું રૂપિયા પૈસા વાળો નથી, હું મનુષ્ય નથી. આ બધા સંયોગ છે, આ બધા છૂટી જશે, આ બધા છૂટા છે. આ આયુ પ્રમાણ છે, આ ઉદય પ્રમાણ છે, આ ભિન્ન છે. આ સુખના કારણ નથી મારા, દુઃખના કારણ નથી મારા. હું આનો કરતા નથી, હું આના આધારે નથી. આ મારા આધારે નથી, એના આધારે છે. હું મારા આધારે છું. હું પરિપૂર્ણ છું, એ પણ પરિપૂર્ણ છે. એ સ્વતંત્ર દ્રવ્ય છે, હું સ્વતંત્ર દ્રવ્ય છું. એના ગુણધર્મ એમાં છે, મારા ગુણધર્મ મારામાં છે. એનું કાર્ય એમાં થાય છે, મારું કાર્ય મારામાં થાય છે. હું એનો કરતા નથી, એ મારો કરતા નથી. બોલો. હવે બોલા આ વાત લઈને બેસી ગયા અને એટલા નિરપેક્ષ થઈ ગયા, એટલા સ્વાધીન થઈ ગયા. સમજાય છે કે કઠિન પડે છે? આ ગાથાનો સાર સમજાયો? સમજાય છે? આ દેહના આધારે જે પ્રશંસા થાય ને, એ સાંભળવામાં તો કોઈ દિવસ કોઈને સંતોષ નહીં મળે. એ અપાત્ર જીવ છે, કારણ કે એનો આધાર સંતુષ્ટિનો, આનંદનો, પ્રસન્નતાનો આધાર જ સહયોગ છે, આધાર જ પર છે. અને પરાધીનતાએ સ્વપ્ને સુખ નાહી, સ્વપ્ને સુખ નાહી. સમજાય છે? તમે સમજો, રામચંદ્રજીને પુરુષોત્તમ રામ કેમ કહેતા હતા, ખ્યાલ આવે છે? જયારે સીતાજીનું સ્વયંવર થયું ને, ત્યારે કેટલા બધા દેશના રાજા આવ્યા હતા, કેટલા બધા દેશના રાજાઓ આવ્યા હતા. અને બધા જેવી રીતના, હવે કોઈ રાજા, એક્ઝામ્પલ, હસ્તિનાપુરના રાજા, બળમાં અને હસ્તિનાપુરના રાજા બળમાં એકદમ બળશાળી છે, શરીરનું બળ. તો એ હસ્તિનાપુરના રાજા બળશાળી છે એમ આવે તે એનું બળ બતાવે. સીતાજી કે આ બધા કાર્ટૂનો ક્યાંથી આવી ગયા? ધનમાં બળ હોય તો દસ આંગળીમાં સોનાની વીંટીઓ પહેરી હોય. સમજાય છે? એ સભામાં, એ સ્વયંવરમાં રામચંદ્રજી પણ હતા. લક્ષ્મણજી એને ઘડી ઘડી કોણી મારે છે, આ ખોલીને જુઓ તો ખરા, જુઓ તો ખરા, સીતાને જુઓ તો ખરા. પરંતુ એક સમય માટે પણ રામચંદ્રજીની નજર ઉપર નથી થઈ. ના, સમજાય છે શું કહું છું? કેવા અંતરમુખી બેઠા હતા, હું કોઈ સ્ત્રીને નહીં જોઉં. સીતાજી આ જોયું, એટલા પ્રભાવિત થયા અને વરમાળા એવી રીતના જે પરિણતિ અંતર્મુખ થઈને પોતાના સ્વભાવને જોયા વગર કોઈને નથી જોતી, મુક્તિ વધુ એના ગળામાં વરમાળા નાખે છે. સોનાના ઘડાઓમાં રામચંદ્રજીનો મસ્તક અભિષેક, રાજ્યાભિષેક થવાનો હતો. એની તૈયારી ચાલી રહી હતી, સોનાના ગળામાં પાણીઓ ભરી ભરીને. અને પિતાજીએ બોલાવ્યા. પોઈન્ટ સમજાય છે? કે તમારે તો વનવાસ જવાનું છે. કેટલી શાંતિ! એક એક તમે પ્રસંગ જો, એમની સમતા, એમની શાંતિ, એમની ધૈર્યતા. એટલે જ તો આધ્યાત્મિક રામાયણમાં રામ, આત્મદ્રવ્યને રામ કીધો, જ્ઞાન ગુણને લક્ષ્મણ કીધો, અને સુમતિ પર્યાય, નિર્મલ પર્યાયને સીતાની ઉપમા આવી. કારણ કે ગુણ હોય ને, એ દ્રવ્યને ક્યારે છોડે નહીં. એવી રીતના લક્ષ્મણે એક સમય માટે પણ રામને છોડ્યો નથી. રામે સીધું કીધું રામચંદ્રજીએ કે ભાઈ વનવાસ તો મને મળ્યું છે ને. લક્ષ્મણજીને એટલો ગુસ્સો આવ્યો, તમે જોયો, નરકમાં જવાના હતા ને, અન્યથા નહીં લેતા, પણ પરિણામોની જેવી ગતિ, એવી મતિ, જેવી મતિ એવી ગતિ. એટલો ગુસ્સો આવ્યો કે જે માતાએ વરદાન આપ્યું ને, કીધું ને કે ભાઈ વનવાસ મોકલો, હું આ જગતની બધી સ્ત્રીઓને ખતમ કરી નાખું. રામચંદ્રજી કે છે, શું બોલો છો, શાંત થાઓ, એમાં તમારી એક માતા પણ છે. એક એક પ્રસંગ જુઓ. અને સીધું કીધું કે વનવાસ મને છે, તમને નથી. પરંતુ એક સમય સાથ ન છોડ્યો. એક એક પ્રસંગ સમજો. સીતાજીનું અપહરણ થયું ત્યારે પણ ભલે આવે છે ને, આપણે સાંભળીએ છીએ કે ઝાડને પૂછ્યું ને, પર્વતોને પૂછ્યું ને, વનમાં ને, હે સીતે મારી સીતા ક્યાં ગઈ, તો પણ અંદરમાં ઘણી શાંતિ હતી. યુદ્ધ કરવાની પાછળનો અભિપ્રાય એક જ હતો, સમજાય છે, કે સીતા સુરક્ષિત ઘરે આવે, બીજો કોઈ ઉદ્દેશ નહોતો. જે સમય યુદ્ધ પૂરું થયું ને, રાવણનો પરિવાર થયો ને, રામચંદ્રજીના આંખમાં આંસુ હતા. 18,000 રાણીઓ વિધવા થયા છે. અયોધ્યા આવ્યા, એમનું સ્વાગત કર્યું, ખુશ નહોતા. તમને સમજાય છે? આને કહેવાય અપ્રભાવિત પણ. જંગલમાં જયારે રહેતા હતા, સીતાજી ભોજન બનાવે માટીના વાસણોમાં, રોજ ભાવના ભાવે, રોજ ત્રણે જીવ ભાવના ભાવે, કોઈ મુનિરાજ આવે અમે એમને પડઘાવીએ, અમે એમનો આહાર દાન કરાવીએ. તમને ખ્યાલ આવે છે દ્રવ્યની ઉપમા કેમ આપી રામ? છેલ્લે મુનિ થયા પછી પણ પાછો સીતાનો જીવ સ્વર્ગમાંથી આવીને પાછો મોહિત કરે છે, વિચલિત ન થયા. તમને આ ગાથાનો સાર કહું છું કે એકવાર મિથ્યાત્વનો દોષ ખતમ થઈ ગયો ને, એકવાર સમ્યકની પ્રાપ્તિ થઈ ગઈ ને, એકવાર સ્વરૂપના દર્શન થઈ ગયા ને, એકવાર અંદરના સુખની જાતિ અને એનો સ્વાદ ચાખી લીધો ને, એકવાર આફૂસ કેરીનો સ્વાદ ચાખ્યો, પછી તમને ઓલી સાધારણ કેરી નહીં ભાવે. હા, એ ક્યારે છોડો, ઇસકો આ શું ભાવશે? પહેલા તો એક વિશ્વાસ આવવો જોઈએ કે મારું સુખ મારામાં છે. એ વિશ્વાસ આવવો જોઈએ, એટલે કીધું, એ બિલીફ ને બદલવી એ બહુ મોટું કામ છે, અને એનો અભ્યાસ કરવા માટે જ આપણે અહીંયા આવીએ છીએ. કારણ કે આગળ ચારિત્રની દશા અને ઘણા કે ને, પહેલા ચારિત્ર આવવું જોઈએ, પહેલા ત્યાગ થવો જોઈએ, પહેલા દીક્ષા લો, પહેલા વ્રત લો, પહેલા નિયમ લો, પછી સમ્યક દર્શન. ના, પહેલા સમ્યક દર્શન, પછી સંયમ, પછી ચારિત્ર, પહેલા એકડો, પછી મીંડા. આપણે કેવી રીતના લખીએ? પહેલા મીંડા લખી નાખીએ ને, શું લખીએ બોલો? પહેલા એકડો, પછી મીંડા. પહેલા સમ્યક દર્શન, પછી મીંડા. પહેલા વર, પછી જાણ. પહેલા વર, પછી જાણ. પહેલા એક એક એકનો અનુભવ, એક એક સિદ્ધાત્માનો અનુભવ, પછી બધું આવશે. આવશે માર્ગમાં બધું આવશે. પહેલા ગાડી ચાલુ કરો, પછી ગિયર, પછી સ્પીડ, પછી પકડશે, પછી ફાસ્ટ જશે. ચાલુ તો કરો. ચાલુ કર્યા વગર એક્સિલેટર આપ્યા કરશો તો કેટલા માઇલ ચાલી શકશો બોલો? ગાડી ચાલુ કર્યા વગર એક્સિલેટર આપો તો કેટલા માઇલ ચાલ્યા? કેટલા ચાલ્યા? હલશે જ નહીં. શું ચાલ્યા? જ્ઞાન મેળવીએ છે, સમજાય છે, તો પછી એને અંદરમાં પરણમાવશું નહીં તો શું મતલબ છે? કોઈ સીએ ભણે ને પછી પ્રેક્ટિસ ન કરે, એની ઓફિસનો ચાલુ કરે, એની કંપનીનો ચાલુ કરે, કોઈ ડોક્ટર બને પછી એનું ક્લિનિક ચાલુ ન કરે, તો એને થોતે થોતા ભણ્યા 5-7 વર્ષ, એને એક્ઝામ આપી અને તેનો શું મતલબ થયો? તમે ડોક્ટરને એમ નહીં પૂછ્યું ફ્રોમ વિચ યુનિવર્સિટી યુ આર, હાઉ મેની પર્સન્ટેજ યુ ગોટ ઇન યોર ફાઇનલ્સ, શું પૂછશો બોલો? રાજીવભાઈ, તમે ડોક્ટરને પૂછશો કેટલી સર્જરી કરી, વોટ ઇઝ યોર એક્સપિરિયન્સ, ફ્રોમ હાઉ મેની યર્સ યુ આર પ્રેક્ટિસિંગ, અને ધેન યુ વિલ સી ધ રેટ, કે કેટલા સક્સેસ ગયા ઓપરેશન સાથે, બધું જોશો ને, તો તમે જોઈ લો એટલા બધા જ્ઞાની છે. અરે સીધું કહે છે ભાઈ, સીધો તું તું બેસ ને તારામાં આવે, વધારે શું કામ તું આડી અવડી જગ્યાએ જાય છે? સીધો તું તારા સ્વભાવમાં બેસીને વાત કર, અને જો અંદરમાં એકવાર ડૂબકીમાં એકવાર શ્વાસ ચા નહીં ગમે તો નહીં જતો. પણ એવું થવાનું છે? ગમ્યા વગર રહેવાનું નથી. કારણ કે હે જીવ, બોલો સમ્યકભાઈ પહેલો બોલ, હે જીવ, તને તને પહેલી કન્ડિશન શું? પહેલી કન્ડિશન શું? હા, પહેલી કન્ડિશન શું? ક્યાંય ન ગમે તો તું તારા આત્મામાં ગમા, ત્યાં ગમે એવું છે. અમે જઈ આવ્યા છે, અમે જોઈ આવ્યા છે. એટલે પાયલટ ટૂર મારે એટલે શું ચંદ્રેશભાઈ? એટલે શું ચંપકભાઈ? હું ક્યાં હોતા? સબકો લેકે જાને કા હૈ, ઉસકે પહેલે ક્યાં કરતે ફેમિલી વાલે? એક બાર ખુદ જાકે આતે, એક બાર ખુદ દેખ કે આતે, બરાબર કે નહીં? અને પછી બધાને ગમશે, બધાને ગમશે. બહુ મસ્ત છે, બહુ સરસ, બહુ સરસ. એવી રીતના જ્ઞાની સમજાય છે? અનુભવમાંથી બોલે છે, આત્મામાં બેસીને બોલે છે, દ્રવ્યમાં બેસીને બોલે છે, અનુભવ કરીને બોલે છે. આનાથી વધારે પ્રૂફ શું જોઈએ? હવે તમને સમજાવ્યું આપણું ભાગ્ય, સમજાવ્યું ભાગ્ય કે કાને આ વાત પડવી કે મિથ્યાત્વ એ મહાદોષ અને અપરાધ છે. પ્રતિ સમય બોલો રાગ દ્વેષના ભાવ તો ક્યારેક ક્યારેક થશે, રાગ દ્વેષ ખાવા પીવાનો વિકલ્પ, પણ મિથ્યાત્વ કોન્સ્ટન્ટ ચાલ્યું છે, જે પોતાના સ્વભાવનો કોન્સ્ટન્ટ ઘાત કરે છે, જે પોતાને પોતાના સ્વભાવથી કોન્સ્ટન્ટ દૂર લઈ જાય છે. સમજાયો આ ગાથાનો સાર? સમજાયો? જો અર્થ વાંચી લઈએ, ગુણ દોષ કે વિવેક સે યુક્ત, કિસકે વિવેક સે યુક્ત હે સત્પુરુષ? ગુણ અને દોષ. સમ્યક દર્શન એ ગુણ છે અને મિથ્યા દર્શન એ દોષ છે. આ ગુણ દોષ પર્યાયમાં છે, કોઈ વસ્તુમાં નથી. સમજાય છે? તો ગુણ દોષ સે યુક્ત પુરુષો, ગુણ દોષ સે યુક્ત સત્પુરુષો દ્વારા અપને દોષ અધિકતા સે પ્રગટ કરના ભી બુદ્ધિમાની જીવો કો ભલે ઉપદેશ કે સમાન અત્યંત પ્રીતિ ઉત્પન્ન કરને વાલા હોતા હે. અગેન પકડાયા શબ્દ? અગેન, ગુણ દોષ કે વિવેક સે યુક્ત સત્પુરુષો દ્વારા અપને, એટલે આપણા, આ કોણ છે? સત્પુરુષ. કોનાથી યુક્ત છે? ગુણ દોષ, ગુણ દોષ કે વિવેક સે યુક્ત કોણ? ગુરુ. કોણ? સત્પુરુષ. કોણ? જ્ઞાની. સેનાથી યુક્ત? બોલો બોલો જલ્દી, સેનાથી યુક્ત? પૂરું કરું છું, સમય થઈ ગયો. સેનાથી યુક્ત? ગુણ દોષ કે વિવેક સે યુક્ત. ક્યુ? ક્યુકિ ઉન્હોને સ્વયં ગુણ પ્રગટ કિયા હૈ, દોષ કો, દોષ કા પરિહાર, દોષ કા અભાવ કિયા હૈ, રાઈટ? બરાબર. તો ગુણ દોષ કે વિવેક સે યુક્ત સત્પુરુષ દ્વારા, સમજાય છે? અપને, નાવ વી, વી અપને દોષ અધિકતા સે પ્રગટ કરના, વારંવાર, અગેન એન્ડ અગેન, રોજ રોજ રોજ. મિથ્યાત્વ દુઃખનું કારણ, સમ્યક્ત સુખનું કારણ. આત્માની, આત્મા ખાણ સુખની છે, તું આત્મા છો એનો અનુભવ કર. બોલો, રોજ કે છે કે નહીં? અધિકતા, ઢીલાશ નહીં, એક જ, એક જ ટોન, એક જ જોર. 9000 પ્રવચનમાં એક જ જોર, એક જ લાઈન, એક જ ઉપદેશ. ખબરની તમને સમજાય છે? આ 9000 પ્રવચન આપણા આ પંચમકાળની નિધિ છે, આ પંચમકાળના અંત સુધી રહેવાની છે. અપને દોષ અધિકતા સે પ્રગટ કરના ભી, હવે આપણી વાત કરીએ, બુદ્ધિમાની જીવો, જોઈ લેજો હવે આપણે બુદ્ધિમાની છે કે નહીં. ટેસ્ટ યોર સેલ્ફ. મીનાબેન સમજાય છે? સરસ ગાથા છે. બુદ્ધિમાની જીવો કો ભલે ઉપદેશ કે સમાન, દોષ કહે છે તો પણ ઉપદેશ કેવો લાગે છે? ભલા, અચ્છા, સુનના અચ્છા લગતા. ગુણની વાત પણ સારી લાગે છે સાંભળવી અને દોષની વાત પણ સારી લાગે છે સાંભળવી. ભલે ઉપદેશ કે સમાન અત્યંત, કે થોડી થોડું, થોડું થોડું ગમે છે, હવે થોડું થોડું ગમે છે, ના ના, થોડું થોડું ગમે છે, થોડું થોડું નહીં. અરે પિક્ચરમાં બેઠા હો તો થોડા થોડા રૂચિથી જાઓ છો કે પૂરી રૂચિથી જાઓ છો? અહીંયા બોલ નહીં તો એમાં તો કોઈ બોલશે જ નહીં, જવા દો, તમે એ બધું અમને નહીં પૂછો. બોલો, હોલિડે પર જાઓ છો તો થોડું થોડું ગમે છે, થોડું થોડું ગમે છે એટલે જાઓ છો કે પૂરું ગમે છે એટલે જાઓ છો? તો અહીંયા પણ પૂરું, સમજાય છે? તો શું કે છે કે ક્યાં એવા અત્યંત પ્રીતિ, અત્યંત પ્રસન્નતા. મેં ચિહ્ન કીધું હતું તમને આત્માર્થીનું, પ્રસન્ન ચિત્તથી ચૈતન્ય તત્વની વાત સાંભળે. આ લક્ષણ છે, આ લક્ષણ છે. કેટલું યાદ રહ્યું, કઈ ગાથા ચાલી, શું આવ્યું, શું આવ્યું, શું નહીં, શું શબ્દ, કઈ નહીં, અત્યંત પ્રીતિપૂર્વક. સમજાય છે? તો અત્યંત પ્રીતિ ઉત્પન્ન કરને વાલા હોતા હૈ, ઓર ધર્મતીર્થ કા સેવન ન કરને વાલે દુષ્ટ પુરુષો દ્વારા દિટતા સે કિયા ગયા ગુણાનુવાદ ભી ઉન બુદ્ધિમાન વિવેકી જીવો કો સંતોષ ઉત્પન્ન નહીં કરતા. બોલો, હવે તમે એના કેટલા પણ વખાણ કરશો એને સંતોષ જ નહીં આવે, એ તૃપ્ત જ નહીં થાય. તૃષ્ણા કી ખાઈ, થોડી થોડી ભરી, કભી કભી ભરી, બોલો કભી કભી ભરી ખૂબ ભરી પર રિક્ત રહી વહ રિક્ત રહી હું એકદમ સડસડાટ ભાવાર્થ વાંચી જાઉં છું પછી પૂરું કહીએ જો જિસકા હિત કરના ચાહતા હૈ વહ એકદમ ધ્યાનથી સાંભળજો વાંચજો સાંભળજો એકદમ ધ્યાનથી હું વચ્ચે સ્ટોપ નહીં થાઉં જો જિસકા હિત કરના ચાહતા હૈ વહ વૈસા હી કાર્ય કરતા હૈ જિસમે ઉસકે પ્રિય કા હિત હો ઇસીલિયે સત્પુરુષ ભી અપને પ્રિય કા અહિત કરને વાલે અપને પ્રિય કા અહિત કરને વાલે દોષો કો દૂર કરને કે લિયે ઉનકે દોષ પ્રગટ કરતે હૈ યદિ વે ઉનકે દોષ પ્રગટ નહીં કરેંગે તો અજ્ઞાની અપને દોષો કો કૈસે જાનેગા ઓર દોષો કો જાને બિના ઉન્હે દૂર કૈસે કરેગા આર યુ ફોલોઇંગ બધા જલ્દી એક વાર ઓકે તથા જો જિસ વ્યક્તિ સે અપના લોભાદિક પ્રયોજન સિદ્ધ કરના ચાહતા હૈ વહ વહી કાર્ય કરેગા જિસસે વહ વ્યક્તિ પ્રસન્ન હો ઇસીલિયે વહ ઉસ વ્યક્તિ કે દોષો કો ભી ડિટપને સે ગુણ બતાકર ઉનકી બડાઈ કરેગા સમજાય છે ક્યોંકી યદિ વહ બડાઈ ન કરે તો અજ્ઞાનીઓ કા માન કૈસે બઢેગા ઓર યદિ ઉસકા માન ન બઢે તો વે ઉસકા પ્રયોજન ક્યો સિદ્ધ કરેંગે જોઈ લેજો તમે કુગુરુ બીજા સામેવાળાને ખુશ કરવા માટે શેઠિયા બેઠા છે સારું બોલીશ તો ફંડ મળશે સમજાય છે સમજાય છે ઘણા બધા બીજા બધા અભિપ્રાય ખોટા અભિપ્રાયથી નિરૂપણ કરતા હોય પ્રસન્નતા કરે ખોટી બડાઈ કરે ને ગુરદેશી જો ખ્યાલ આવે છે મારે એમાં જવું નથી ઇસ પ્રકાર સત્પુરુષ દોષ ભી પ્રગટ કરતે હૈ ઓર અધર્મી પ્રશંસા ભી કરતે હૈ મૂર્ખ કો ઉનકે દોષ બતાના બુરા લગતા હૈ ઓર પ્રશંસા કરના અચ્છા લગતા હૈ મૂર્ખ પોઈન્ટ સમજાય છે પ્રશંસા સારી લાગે હવે કઈ એને પ્રશંસા કરો ને કે બહુ સરસ ગાવ છે બહુ સરસ ગાવ છે તો સારું લાગે ગુરુદેવજી કહે છે કોણ ગાઈ શકે કોણ બોલી શકે સમજાય છે ઉપાડસ્યાથી લેકિન વિવેકી જન એસા માનતે હૈ કે યહ મેરા ભલા કરને કે લિયે હી દોષ બતા રહે હૈ ગુરુ કેમ દોષ બતાવે છે ભલા કરને કે વહ તો મુજે અચ્છી શિક્ષા દે રહે હૈ ઇસ પ્રકાર વિચાર કર વે ઉસે અચ્છા હી માનતે હૈ અપને પ્રયોજન કી સિદ્ધિ કે લિયે દોષો કો ગુણ બતાને વાલે તો ઠગ હૈ દોષો કો ગુણ બતાને વાલે ઠગ હૈ ઠગ ઠગે છે તને ઉપલ નાવ છે પોતે ડૂબશે અને બધાને ડૂબાડશે ઉસકે દ્વારા કી ગઈ પ્રશંસા મેરા અહિત કરને વાલી હૈ ઇસ પ્રકાર વિચાર કર વે ઉસે અનિષ્ટ માનતે હૈ ઇસ પ્રકાર દોષ બતાને સે વિવેકીઓ કો આર્થ ધ્યાન હો જાયેગા એસા ભ્રમ નહીં કરના ચાહિયે નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકારી હૈ ઇસ કે લિયે જિન વાણી માત કો વંદના શત બારી હૈ વંદના શત બારી હૈ અનેકાંતમય નિત્યબોધિની દ્વાદશાંગી પરમ ઉપકારી જિન વાણી માતનો અમુક્તોના અનંત ઉપકારી સમસ્ત જ્ઞાની ધર્માત્માઓનો સત્ય સનાતન સ્વાનુભૂતિમય વીતરાગ મહાન દિગંબર જિન ધર્મનો જય હવે તત્વસૂત્રના ક્લાસ રાખો.